તારીખ 13-8-1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 85 અને 86 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સરળ પ્રવચન નંબર 45.
આસ્તે આસ્તે એનો મતલબ શું થાય છે કે દિલને જે ઘેર એ અસર છે એ એકદમ કાઢવા જાય તો મતે એનું વૈજ્ઞાનિક પરિસ્થિતિ નથી. મોક્ષ માર્ગમાં શ્રમ પડે છે એનું કારણ શું? આજે સંયોગ દર્શન થયું, આજે ના ગયેલી મોક્ષ નથી થતો એનું કારણ શું? સંયોગ દ્રષ્ટિએ થઈને રામદ્વેષ શું કરવા પડે છે માણસને આ પ્રશ્ન થાય છે. એને ખબર પડી ગઈ હું ઉદ્રાસ કરું છું, રામદ્વેષ કરવા એ તો નુકસાન છે, શું કરવા રામદ્વેષ કરે, કરતો નથી એને થઈ જાય છે. આસ્તે આસ્તે એ ઘટતા જાય છે અને સરવારે એનું પ્રમાણ કરતા લોકોના નાશ થાય છે. એને ગતિ કહેવામાં આવે, એથી બધા એવા સંસ્કૃતો છે દમન કરવા માટેના યોગદાન. એ ક્ષણે કર્મ પરમાણુમાં છૂટા પડી જાય છે અને રાગદેશ થાય અને પરમાણુ એ પ્રકારના જેવા ભાવ થયા એવા સ્થાને ગોઠવાઈ જાય છે પોતાને જ્ઞાન. ધનની અપેક્ષા એ દેવભાવને ઊંચી ગતિ કરી છે, તેથી ઉત્કૃષ્ટ શુભ દેવ થાય તે ઉત્કૃષ્ટ શુભ વધે છે અને ઉત્કૃષ્ટ અશુભ દેવ થાય તીવ્ર સંકેત ભૂંડા ભાવ તીખા ઉગ્ર પરિણામ ક્રોધ માન માયા લોભ હિંસા જૂથ વિચાર વગેરે ભૂંડા નીચા અધ્યવસાયના કારણે જીવની દરેક ગતિમાં જવાનું થાય છે. નારકીનો ભાવ કર્યો તો નરકનો ભાવ અને મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એમ મિશ્રથી મધ્યમ ગતિ છે તે વિશ્વભાવ વાળાને મધ્ય લોકો મનુષ્ય ગતિ છે. એમાં કપટનો ભાવ કરવાથી તિર્યંકને પશુ ગતિ ઉત્પન્ન થાય છે, તે મધ્યમ ગતિના પેટામાં તે મધ્યમ ગતિના પેટામાં સમાઈ જાય છે. એ પણ મોટા ભાગના બધા તિર્યંક અહીંયા વચ્ચે છે. લોકમાં પણ એનું ક્ષેત્ર મધ્ય ક્ષેત્ર છે, જળ દ્રવ્ય નિમિત છે, તેથી ઉત્કૃષ્ટ શુભ દ્રવ્ય નું અધોગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્ય નું અધોગમન અને શુભ અશુભ મિત્ર દ્રવ્ય ની મધ્યમ ગતિ સ્થિતિ એમ દ્રવ્ય નો વિશેષ સ્વભાવ છે. એમ દ્રવ્યનો એ ભોગ્ય સ્થાનમાં વિશેષ સ્વભાવ છે, તે ભોગ્ય વિશેષના વિશેષપણે ભોગવવાના સ્થાનો જગતમાં અનાદિ અનંત છે, તે બંધ સ્થાનો છે અને તેના ક્ષેત્ર આ પર્વકાલી ભોગવવાના સ્થાનકો છે. વિકારી શુભ શુભ અને મિશ્ર મધ્યમ પ્રકારના ભાવે ત્રણેય કષાય ભાવ છે, તે જળ ભાવ છે. તેનાથી કઈ આત્માને ગુણ નથી, ગુણ તો નથી એવું નહીં કરે છે, છતાં એ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલીને પરવસ્તુમાં સુખ સુધી કરે છે, કરતા ભૂલતા પણ આની કલ્પના કરે છે. એટલે પૂરી પાપ ભોગવવાના ભવભ્રમણના સ્થાન છે તે નક્કી થાય છે, જેવા પરિણામ કરે છે એને ભોગવવાના સ્થાન છે એમ નક્કી થાય છે. કેટલા કહે છે કે નરક ગતિ આ લોકથી જુદી ન હોઈ શકે, જાય ના છે બધું ભાઈ ક્યાંય બહાર નથી, કાંઈ ના ભોગવી જવું પડશે એ વાત નથી. લગભગ જીવને આ ભાવમાં જે બધી ભોગવવાનું આવે છે તે મોટા ભાગના પૂર્વ કર્મના પૂર્વ ભાવના બાંધેલા કર્મ છે અને આ ભાવમાં જે બાંધ્યા હોય એ મોટા ભાગના આવતા ભાવમાં ભોગવવાના થાય છે. કોઈ કોઈ એવું મંદ રસથી અલ્પ સ્થિતિ એ બંધાયેલું કર્મ તે નથી ભાવમાં ઉદય આવે છે અને મોટા પ્રમાણે તો બીજા ભાવમાં જ ઉદયમાં
આવે
છે. ઉત્કર્ષણ થાય છે સ્થિતિ વધારે પડી હોય, ચૂકાઈને આ અનુભવમાં આવી જાય એ બને. મોક્ષ માર્ગમાં લગભગ એવું બને. મોક્ષ માર્ગમાં પરિણામ દુખા હોવાથી પરિણામ પરમાણુ પણ દુખા થતા જાય છે, અને પરમાણુ દુખા થતા જાય છે એટલે જે ચીકણા બંધારા છે એની સ્થિતિ પણ અક્ષરશંકીને થતી જાય છે. અને તેને કઈ પરમાત્મા કહે છે કે તો તેનો ઉત્તર એમ છે કે જે જીવ મહાઆકરા ભૂલના દુષ્કૃત્યો કરે છે તે પાપ કર્યા કાર્યો કરવા વખતે સામાજિકોને શું દુઃખ થાય છે તે જોવાની ધીરજ રાખતો નથી, દરકાર કરતો નથી, અને પોતાને સગવડ થાય તેવી એ પક્ષની દુષ્કબુદ્ધિમાં એકાગ્ર થાય છે. તેને તેવા ક્રૂર પરિણામોનો ફળ આશરા વિનાના અનંત અગવડતા ભોગવવાના સ્થાન આ લોકમાં નરક ગતિ અને અધોલોકમાં છે એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે. એ એક માણસ એક ખૂન કરે એને ફાંસી આપે, અને એક માણસ એક બોમ્બ નાખીને હજારો માણસોને મારી નાખે એ પકડાય તો એને શું થાય? એને ફાંસી આપે. એકને મારવા વાળાને ફાંસી, અને 10,000 ને મારવા વાળાને ફાંસી. આ તો ન્યાયની રીતે તો મેળ થતો 10,000 ની સજા થતી દે કે નહીં? એ સ્થાન અહીંયા મનુષ્યના હાથમાં નથી. અહીંયા મનુષ્ય એનો વ્યવસ્થા કરી શકતો નથી. કુદરત એની વ્યવસ્થા કરે છે. ગાય નરકમાં કેટલી વાર મારે શરીર છૂટે એવી રીતે આજે તો હોય તો એની પાછું શરીર બંધાય. ઉત્કૃષ્ટ શું પરિણામ છે સ્વર્ગ, અને મધ્યમ શું પરિણામ ને ફળ મનુષ્ય દેતી. મધ્યમ અશુભ ભાવનું ફળ ક્રિયંત દેતી, મધ્યમ શુભમાં મનુષ્ય અને મધ્યમ અશુભમાં ક્રિયંત. આમ પાછું ક્યાં ભેદ પડ્યા? મધ્યમમાં બે ભેદ, એક તો અશુભનું ફળ દેવું નથી, અશુભનું ફળ મધ્યમમાં મનુષ્ય ને ક્રિયંત, અને મધ્યમમાં બે ભેદ, મધ્યમ શુભ નું ફળ મનુષ્ય, મધ્યમ અશુભ નું ફળ મનુષ્ય કરતા કરીએ વધારે પ્રત્યક્ષ દેખાય છે. ઘોડાને ગાડીએ જોડે છે, બળદને ગાડાએ જોડે છે. શુભ અને અશુભ ભાવ જે પરમાર છે, અશુદ્ધ ભાવ છે. આત્મા જેટલે અંશે પ્રભાવની અશુદ્ધતાથી જુદો પડે એટલે અંશે ઉપાધિ એટલે કર્મબંધનથી મુક્ત થાય છે. સર્વથા અશુદ્ધતાથી અને અસ્થિરતાથી જુદો છે, સર્વથા મુક્ત થાય છે. જીવોનું ચાર રીતેની અશુદ્ધ પરિણામમાં રખડવું થાય છે. તે જીવની શુદ્ધ અવસ્થા નથી, પણ અજ્ઞાન ભાવે જીવ માને છે કે હું તો મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું ગર્ભ છું, હું દેવ છું, હું પશુ છું, હું આરતી છું. એમ 84 લાખ જીવા જીવનીમાં અનંતકાળથી ભૂલપણે જીવે પરિભ્રમણ કર્યું છે, અને જેવા જેવા કર્મફળની અવસ્થાએ ઉગ્યો તેવો તેવો પોતાના સ્વરૂપે માની લીધો છે. ખરેખર અત્યારે માણસ જ હું અત્યારે આત્મા છું એમ માનવાને બદલે હું અત્યારે માણસ છું એમ એમાં મુખ્ય પરિણામ થવા તો બહુ મોંઘા છે. કાં તો ઉત્કૃષ્ટ કાં તો શુભ વધી જાય કાં તો અશુભ વધી જાય, પણ મિશ્ર પરિણામ થવા બહુ મોંઘા છે, મધ્યમ કોટિના પરિણામ થવા બહુ મોંઘા છે, જીવ વેગમાં ચડી જાય છે, બહુ વેગમાં આવે એકદમ સુંભામાં લાગી જાય, બહુ વેગમાં આવે ગાય સુંભાય, હારું કરું છું માને છે એને ખબર નથી, એ તો મિશ્ર પણ મોંઘું છે, ન્યાય શું કહી દેશે, મિશ્ર પરિણામ થવા તો બહુ મોંઘા છે, કારણ કે અનંત જીવ રાશિ માંથી અસંખ્યાત જીવો અને કેટલા અનંત જીવ રાશિ છે, એમાં માત્ર સંખ્યાત જીવોને માત્ર મધ્યમ પરિણામ હોય છે, અસંખ્યાત જીવો મનુષ્ય બને છે, એના આંકડા છે, આંકડાકારની વાત, મનુષ્યની સંખ્યા ત્રણે કાળે સંખ્યાતી છે, ત્રણે કાળે મનુષ્ય સંખ્યાત આવે છે, મનુષ્ય બહુ મોંઘો, તેનું કારણ પુણ્ય પાપના સરખા પાછા પરભર ખાતું, એટલે મિશ્ર મધ્યમ પરિણામ કોઈક જ વખત થાય છે, બે ખાતા ધને ઉધારના સરખા પાછા તો કોઈ પણ આવે, 50% પુણ્ય અને 50% પાપ કોઈ વધારે રોગીશ કરીએ છે, કોઈ વધારે સહેજે તંદુરસ્ત કરીએ છે, સહેજે સહેજે એને કઈ કરવું ન પડે, કમથી કયું કઈ થતું નથી, વેપારીને પણ એવો ધંધો કોઈક થાય છે, વેપારીને પણ એવો ધંધો કોઈક થાય છે કે જેમાં નફો થતો થતો હોય, આત્માનો સ્વાભાવિક ધર્મ તો પુણ્ય પાપ તથા રાગ રહી તદ્દન શુદ્ધ વિતરાગી પરિણામ થવા તે આત્માનો ખરેખર સ્વભાવ છે, એ સ્વભાવ ધર્મ છે, તેથી પરમાર્થ તો આત્માનું સ્વરૂપ અગુરુ લઘુ છે, અગુરુ લઘુ એટલે મધ્યમ પરિણામ, પાપની અપેક્ષા રહી નિરપેક્ષ મધ્યમ તો વિતરાક પરિણામ છે, મધ્યમમાંથી બે ભેગ પાડ્યા, પિરિંચ અને મનુષ્ય, પાછા એ મધ્યમમાં બે ભેદ પાડ્યા, મનુષ્ય થઈને વિતરાકતા લાવે એ વધારે મધ્યમ, મધ્યમ થયો એમ થયો, મધ્યસ્થ થયો એમ થયો, વિતરાક થયો એમ થયો, પણ એની ક્વોલિટી જુદી છે, પાછી એની ક્વોલિટી જુદી છે, ત્યાં શુભના સંયોગમાં ભોગવતી વખતે એકાકાર થતા નથી, આ ફેર છે, અહીં જે અશુદ્ધ મધ્યમ ભાવ થી મનુષ્ય જે મળે છે, મનુષ્ય ક્ષેત્રમાં તદ્દન મધ્યસ્થ વિતરાગ દશા પ્રગટે છે, તે મધ્યસ્થ ભાવનું કારણ છે, તે મધ્યમ મધ્યસ્થ ભાવનું કારણ છે એમ કહીને મનુષ્ય પણ દુર્લભ અને મોંઘું કહ્યું છે, અને તેનો મહિમા ગાયો છે, ન્યાય કેવી રીતે ઉતારે છે, પરિણામ કરતા જાણે તો समझा निर्दोष मध्यस्थ वितराग दशा में निश्चर स्थिर जीव रहे तो तेने विश्रष्ट फल थाय તેમ અત્રે લૌકિક મધ્યસ્થ પરિણામ એટલે બહુ અશુભ નહીં અને બહુ શુભ નહીં એવા મિષ્ટ ભાવમાંથી મધ્યસ્થપણાનું કારણ મધ્યસ્થ પ્રતિ કે મનુષ્ય ગૌરવ દ્રવ ક્ષેત્ર કાળની ભાવની ભૂમિકાનો સહયોગ આપે છે.
એમ
શુભ અશુભ અને મધ્યમ નિષ્ઠ રહે મધ્યમ મિત્ર એટલો શુદ્ધ સ્વભાવ કરો અનાદર કરવો અનાદર એટલે મુંગત્વ નો આદર છે. સતનો અનાદર એટલે મુંડપણા નો આદર છે. અને તેનું ફળ તે જીવો જીવ નહીં છે એના કર્મમાં આત્મા શુદ્ધ જ્ઞાતા અસંગ છે. આત્મા શુદ્ધ જ્ઞાતા અસંગ છે એના સ્વરૂપની વાત છે. એ વાત જે જીવને ન ગોઠે અને કઈ પરનું કરવાનું હોવું જોઈએ એ કરીએ તો પામીએ, કઈ પુણ્ય હોય તો ધર્મ થાય એવું કઈ કરવાનો ભાવ એ જ્ઞાતાપણાનો અનુષ્ઠા અનાદર અને કરતાપણાનો આદર આત્માનો વિરોધ છે. પોતાના ભગવાન આત્માનો વિરોધ છે. તે જ્ઞાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું ફળ નિગો છે. તે જ્ઞાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું ફળ નિગો છે. અનંતી ચૈતન્ય શક્તિ ઓવરાઈ જાય છે, ભાવ ઊંડાઈ જાય છે. અનંતો કષાય મોહ છે, પ્રચુર કષાય. એ મહાસાધનાનું ફળ રહેવાનું સ્થાન એ અનંતકાળ અનુભવ છે. જો જીવ ન સમજે અને મોક્ષ માર્ગમાં દાખલ ન થઈ જાય તો આ ગતિ અનિવાર્યપણે આવી પડે. આ બીજો કોઈ એમાં ઉપાય રાગની વૃત્તિ ઉત્પન્ન થાય તેને કારણનો અવકાશ નથી એવી દેવ ગતિ તેને શુભ ગતિ કહી છે. ત્યાં જેને આત્માનું યથાર્થ ભાન હોય તે પોતાના સમ્યક અભિપ્રાયની સ્થિરતા જાળવી શકે છે, એટલો પુરસ્થ કરી શકે છે, એટલો ચોથો સ્થાન ટકાવી શકે એટલો પુરસ્થ કરી શકે છે. એટલે વધારે
આ બુકમાં એમ લીધું છે કે પરિણામ થી અસર થશે. આ બુકમાં એમ લીધું છે શુભ પરિણામ થી અસર થશે.
પણ મનુષ્ય લોકમાં મનુષ્ય ગતિમાં સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાન છે. મનુષ્યપણામાં તો સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાન છે. શુભ શુભ કર્મ ભોગવવાના નિમિત્ત ત્રણ લોકમાં અસંખ્યાત સ્થાન છે. મનુષ્ય ક્ષેત્ર તે સરળ પવિત્ર અને મધ્યસ્થ પરિણામ વાળા જીવનું સંયોગી ક્ષેત્ર છે. કેવા સરળ પવિત્ર અને મધ્યસ્થ પરિણામ વાળા જીવનું આ મનુષ્ય ક્ષેત્ર છે. સરળપણે અહીંયા આવ્યો બીજું તત્વા ચાર ગતિના પરિણામ કારણો કેવા છે, ગતિના કારણો પરિણામ કેવા છે, એમાં મનુષ્ય ગતિના કારણમાં સરળતા મનુષ્ય હોય છે કરો, એમાં સ્ત્રી પુરુષમાં પુરુષ વધારે છે, અને એ સરળતા વધારે દી મનુષ્ય બીજીમાં આવી. તો લોકો તો સરળતા સમીપ દર્શન ને
સરળતાના
ફળમાં મનુષ્ય અને
વિશેષ
સરળતાના ફળમાં બહુ ભાગ તો પછી
ઘણા
જેવો બહુ ઉત્કૃષ્ટ અશુભ કશું કરી શકાતું નથી. માયાના પરિણામ વિશેષ થાય છે, પહેલે પહેલે વેપાર સંજો બીજા જે પ્રસંગો પડે છે જીવન બહુ વાત થાય છે, જુદા જુદા માયા પરિણામ વિશેષ થાય છે.
સરળ પરિણામમાં ગતિ મળી, સરળ પરિણામમાં ગતિ મળી
અને દુરુપયોગ કર્યો, દુરુપયોગ કર્યો દુરુપયોગ કરે તો લાઈન ફરી જાય, મોક્ષ માર્ગ નો રસ્તે ફરી જાય. સત્તા કરી છે પૂર્વાર માણસ નહીં થાય, કઈ સરળતા રાખશો તો પછી એ નુકસાન રાખે, એમ ખબર પડે કે અસરળતા અને માયાચારમાં પ્રકાર આવે તો થાય. ભલે જે થવું હોય સરળતા સમજી સરળતા સમજી નથી, એમ સરળતા ઉપર વજન જાય તો એ વધારે સમજણપૂર્વક જો સરળતા રાખ્યો સરળતાથી લાભ કેટલો છે, અસરળતાથી નુકસાન કેટલું છે, આ બે વાતને છોડીને સમજણપૂર્વક જો સરળતા આચરવામાં આવે બોલે છે બુદ્ધિ એવી ચોખ્ખી જ છે એટલે મતિમાં નિર્મળતા આવે.
સ્કૂલ પરિણામનું મૂલ્યાંકન છે, સ્કૂલ પરિણામનું મૂલ્યાંકન થતું નથી.
આ તો સ્કૂલ પરિણામ છે તો પણ એની કિંમત સમજાતી નથી, એટલા પરિણામની કિંમત મોક્ષ માર્ગના પરિણામની સમીપ દર્શનની કિંમત તો સમજાય ક્યાંથી એમ કહેવું છે. સરળતા છે એ પાત્રતાના લક્ષણમાં પણ ઉત્તમ સ્વરૂપનું લક્ષણ છે, પાત્રતાના ઘણા લક્ષણ છે એમાં પણ એક મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની મુખ્ય દ્વાર જેવું છે.
પાત્રતાનો આધાર સરળતા છે,
સરળતા જેવી કોઈ બીજી વાત નથી. સરળ હોય અટકે નહીં, અસરળ હોય તે અટકે, બીજી વાત છે કે સરળ હોય ક્યાંય અટકે નહીં, સરળતામાં ક્યાંય અટકવાની વાત નથી. સરળતા ઉપયોગ અંતર્મુખ થાય ત્યારે થાય છે, જયારે પોતાનો ઉપયોગ અંતર્મુખ થાય છે ત્યારે જોડે રહેલો રાગાંશ છે ત્યાં પણ આગળ નથી જતો. એ અવસ્થામાં જે રાગાંશ છે એની સાથે નથી જોડાતો એટલે એ આગળ જાય, સાથેના રાગ સાથે જવું એ સિરિયસ સરળ થઈને અંદર જાય છે. આ સરળતાને નિર્માણ કરશે. પશુ ઢોર ના દેહ વિકળ એટલે વક્ર, વિકળમાં એક અર્થ વક્ર થાય છે. પશુ ઢોર ના દેહ વિકળ એટલે વક્ર આડા છે, તે સરળ ભાવનો સંયોગ ન હોવાનો ક્ષેત્ર છે. એ સરળ ભાવનો સંયોગ ન હોવાનો ક્ષેત્ર છે, કારણ કે પશુના દેહમાં સીધી મોક્ષ દશા પ્રાપ્ત થતી નથી. પૂર્વે ઊંધા વક્ર પરિણામ કરીને ઢોર ભાવનું બંધન કર્યું છે, તે શરીરના આકાર ઉપરથી પણ પરમાત્મા સમજવા જેવો છે. એ શરીરના ગતિ ગતિ જીવને પરમાર્થ સમજવા જેવો છે. વિચારવાન જીવ હોય તો એને વિચાર આવે કે હું મનુષ્ય ઉભો કેમ, અને આ ગાય ભેંસ કીડી મકોડા આ આડા કેમ હેલા જાય છે. શરીરના આકાર ઉપરથી ઢોર ઉપરથી પણ પરમાર્થ સમજવા જેવો છે. સમસ્ત વિષ્ણુનો આકાર પુષ્ટાકાર છે, એવો પાત્ર મનુષ્ય પુષ્ટાકાર છે, અને આખા વિષ્ણુનો આકાર પણ
પુષ્ટાકાર
પુષ્ટાકાર છે. ઢોર પણ ત્રિલિંગ આડા દે ધરી છે, તેને સીધા ઉભા દેખો તો તે પણ ક્રમબદ્ધ ઉપર મસ્તક પુષ્ણના અંગ યથાસ્થાને તૈયાર છે. એને સીધા ઉભા દેખો તો તે પણ ક્રમબદ્ધ ઉપર મસ્તક પછીના અંગ યથાસ્થાને નીચે આવશે. એટલે ઉપરનો અંગ છે ઉત્કૃષ્ટમ કહેવાય છે, નીચે નીચેના અંગ નિકૃષ્ટમ કહેવાય છે. જે
પક્ષી છે પોતાને ઊભું કરો તો મસ્તક
એ બરાબર, એને સીધા ઉભા દેખો તો તે પણ ક્રમબદ્ધ ઉપર મસ્તક અને પછીના અંગ યથાસ્થાને આવશે. જેવો રૂપનો આકાર છે તેવો જગતના પદાર્થનો આકાર છે. જેવું પીંડે તેવું બ્રહ્માંડે સ્થાને કયો તેનો અર્થ તમે કઈ લેવો લોક આખો લોક છે પુરુષ સ્થાને સંસ્થાન એટલે આખો લોક પુષ્પાકારે કયો એનો અર્થ કઈ તમે લીધો વિચારેલું ઉપસ્થન છે નીચે નીચે આકાર છે તેવો જગત ના પદાર્થો નો આકાર છે. જેવું પીંડે તેવું બ્રહ્માંડે વિશ્વના સર્વભાવો એક સાથે જ્ઞાનમાં પકડાઈ જાય તેવી આશ્ચર્યકારી ઘટના છે. જો વિશ્વના સર્વભાવો સાથે જ્ઞાનમાં પરેશ સાથે જ્ઞાનમાં પકડાઈ જાય તેવી આ આશ્ચર્યકારી ઘટના છે. આખા વિશ્વનું જ્ઞાન કરી છે, સમસ્ત વિષ્ણુનું જ્ઞાન એક સમય માત્રમાં એક સાથે જાણી લે તો દરેક આત્માનો સ્વભાવ ઢોર શુદ્ધ ભાવ કરે તો પાંચમો ગુણ સ્થાન સંયમનો તેને છઠ્ઠા ગુણ સ્થાને સ્થિરતા અને જ્ઞાની મનુષ્ય રાગની વૃત્તિ છેદીને યથાર્થ વિવેકની જાગૃતિ કરી જ્ઞાનની સ્થિરતામાં એકાગ્રપણે લીન થાય છે અને સર્વ કર્મ ઉપાધિથી મુક્ત થઈને પંચમ ગતિ ગતિ સ્વભાવે ઉદ્ગમન થઈ લોકના છેડે અનંત સુખમાં શાશ્વત આનંદની લહેરમાં બિરાજે છે. સુધીમાં તે પાંચે ગતિ અને તેના ક્ષેત્રાદી સંસ્થા સ્થાનનું કોઈ કાર્ય નવું નથી, કોઈ કાર્ય છે એ બધા આનાથી છે, કોઈ નવું બનાવેલો નથી. જે હોય તે જાય ને અને જે ન હોય તે નવું થાય. જળ કરીને ચેતન થાય ને ચેતન તે જળ થાય. જે જીવ પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ કરીને પુણ્યપાપના પરિણામનો કરતા થાય છે તેને શુભાશુભ એવા મિશ્ર ભાવો ભોગવવાના નિમિત્તરૂપ સ્થાન છે. તે જળદેવના સ્વતંત્ર સ્વાભાવિક કાર્યો છે. તેના સ્વભાવથી ભિન્ન તેને જાણનારો ચૈતન્ય આત્મા તો સ્વતંત્ર છે, તથા તેનું કર્મ ફળમાં રાગ દ્વારા જોડાવું થાય છે, પણ તેમાં ઈશ્વરનો જરાય વાત દલીલી છે. શિષ્યને કારણ ઈશ્વર કરે છે, આત્માનો સ્વભાવ જ્ઞાન છે, અનાદિ અનંત છે, આત્માની સંસાર અવસ્થા અનાદિ શાંત છે અને મોક્ષ અવસ્થા સાદિ અનંત છે. આ રીતે અવસ્થાના ત્રણ ભેદ છે, ચાર ભેદ છે. સૌભંગે લીધે તો અનાદિ અનંત, સાદિ શાંત, સાદિ અનંત અને અનાદિ શાંત એવા ચાર ભેદ છે. કાલે દિવાળી પર્વ છે, આત્માના પૂર્ણ આનંદ માં શાશ્વત સ્વરૂપ માં હાલ તેઓ બિરાજે છે. ધર્માત્મા તેમની ભક્તિ કરતા પુરુષાર્થ ઉછાળી ભૂત નૈગમને કહે છે કે પ્રભુ આજે નિર્વાણ પામ્યા તેનો મહોત્સવ કરે છે. એનો મહોત્સવ કહે છે કે ભગવાન આજે નિર્વાણ પામ્યા છે એનો મહોત્સવ અમે કરીએ. પોતાના પુરુષાર્થ નો મહોત્સવ છે, ભગવાન નો મહોત્સવ નથી પણ પુરુષાર્થ નો મહોત્સવ છે. એમ કે એ આત્માનો મહોત્સવ છે, આત્માના પુરુષાર્થનો મહોત્સવ છે. કેમ કે આત્મારૂપ છે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એમાં આત્મત્વ જોવામાં આવે છે, એનો મહિમા એ આત્માનો મહિમા
નિમિત્તનો વિવેક એ આત્માનો
વિવેક છે. આઠસો એકત્રીસ નિમિત્તનો વિવેક છે
આત્માનો,
આત્માનો વિવેક છે. દુર્ધનનો એકમ છે નિમિત્તનો વિવેક છે આત્માનો વિવેક છે. નિમિત્ત નો અવિવેક કે આત્મા નો
અવિવેક
ન્યાય કેવો છે કે નિમિત્ત છે સ્થૂળ જ્ઞાન નો વિષય છે, ઉપાદાન છે એ સૂક્ષ્મ જ્ઞાન નો વિષય છે. સરખામણીમાં હવે જેને સ્થૂળ જ્ઞાન ના વિષયમાં વિવેક નથી જાગ્યો એને ઉત્કૃષ્ટ જ્ઞાન ના વિષયમાં વિવેક ક્યાંથી હોય? દાખલા તરીકે સત્સંગ મુમુક્ષુ જીવને સત્સંગ આરાધવો જોઈએ એ સ્થૂળ વિવેક નો વિષય છે. પૈસાની જરૂર પડે તો દેશ પરદેશ સુધી જાય, સત્સંગની જીવને જરૂર પડી નથી દેશ પરદેશ જવા માટે. તમે પરદેશમાં સત્સંગ મળવો મોટો હોય સારો તો પરદેશ સારો દેશ ન હોય, ભલે કોઈ ઓળખતું ન હોય, ભલે કોઈ જાણતું ન હોય તો જાય શકે નહીં. દેશો દેશોમાં ભાગ્યે જ કોઈ વર્ગે છે કે જેને હિન્દુસ્તાન આવતું નથી ગયા અને નથી વૈશા એમાં આ બધે ગયા છે. ગુજરાતે લગભગ મને લાગે નહીં તો આપણે નામ જ દેશો નથી એમ જાય એવી જગ્યાએ જરૂર લાગે આની જરૂર નથી લાગતી સત્સંગની જરૂર એના માટે એને ત્યાં
પોતાનો કાળ વિતરાગ ભગવંતોના બહુમાનમાં
ગાળે છે અને પોતાનો પુરુષાર્થિ ભગવાન નો આજે ભગવાન સીધું શુદ્ધાલયમાં પધાર્યા, નિર્વાણ મહોત્સવ કરે તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય, પેપર ની દ્રષ્ટિ થઈ જાય કે એમ છે? મનુષ્ય પર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પર્યાયની છે અને જગનની અંતર્મૂર્તની છે. અંતર્મૂર્તમાં મનુષ્યને બે માર્કી ત્રણેય ઉત્કૃષ્ટ અને ગગનની સ્થિતિ આંકડા છે. ગણિત તો છે પણ આપને કઈ યાદ રહેતું લાગતા આંકડા તો છે. સર્વ વિસર્વ સમાન 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 એમ કરી શકે કલ્યો કલ્યો પણ એ બધું આવે છે. આટલા વર્ષ સુધી આમ થાય, આટલો મોટો ખંડો હોય, આંબો હોય આવે છે.
એના ઉપરથી સિદ્ધ થાય છે. એના ઉપરથી સિદ્ધ થાય છે
અનાદિ છે તે પ્રકૃતિ આવે છે. જ્ઞાન ના સાતત્ય ઉપરથી સાતકતા ની પ્રકૃતિ છે. જ્ઞાન સતત ચાલે છે એના ઉપરથી પોતે શાશ્વત છે. શુભાશુભ ઉપાદાન તે જ ભાવ ગતિ. શુભાશુભ જે કયા ઉપાદાનમાં એ ભાવ ગતિ. ભાવ એટલે ભવનું સ્વરૂપ દરેક સમયે છે. સંસારમાં રસનાર પ્રાણીના જે જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્ય ગતિ છે. ભાવ ગતિ ઉત્કૃષ્ટ સુખદ્રવ્યનું ઉદ્ગમન એમાં સરળતાથી હળવાશ રહેલી છે. ઉત્તર સંભાળવાળા દ્રવ્યનું અધોગમન તેમાં બધાને જેમ ભારે કરી નોંધવાનો થાય અને મધ્યમ પરિણામ વાળા જીવને મનુષ્ય બનવું થાય એમ ત્રણેય રૂપમાં ભોગવવાના અસંખ્યા સ્થાન છે. હું ગાથા કરું છું તે ભવ્ય વિશેષના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ પૂર્વ સ્વતંત્રપણે પરિણમે છે. એમાં કોઈ જગત કરતા ઈશ્વરની જરૂર નથી. દરેક વસ્તુનો સ્વભાવ છે કે વસ્તુ પ્રતિને બદલાય છે. જીવ અનંતકાળથી છે તે આજ સુધી એ અસંખ્યાત ક્ષેત્રના ભૌગોલિકામાં એકો છે અને ત્રણેય યુગમાં ભવ ભ્રમણ એને પાંચ પરાવર્તનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ પાંચ પરાવર્તન અનંત વાર કરે છે. આત્મા નિત્ય નથી એમ કહેવાને ત્રણ લોક નથી, પ્રભાવ નથી, તેમજ તેને ભગવાનના કોઈ બીજા ક્ષેત્ર સ્થાન નથી એમ કહેવું પડશે. અને સીમા છે એને તો આ બધું નકાર આવી જશે. પગલો ક્યાંય દેખાતો નથી, કોઈએ સંદેશા ન મોકલ્યા એમ કહે છે. મરી ગયા પછી ક્યાં ક્યાંથી સંદેશો આવે છે? મને કોઈ લખતું નથી પોતાએ હું અહીંયા પહોંચી ગયો છું. મારી ચિંતા કોને ખબર પગલો કરશે કે નહીં? જેવા ભાવમાં તારું જોડાણ છે તેવા ભાવને ભજવવાનું સ્થાન શ્રમ લોકમાં ખાસ ખાસ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવ છે પણ ન એવું બને નહીં. કારણ કાયમ નિયમ છે એ શિષ્યો જળ ચેતનના સ્વભાવ ભિન્ન હોવા છતાં તેના સંયોગ વિયોગના સૂક્ષ્મ સ્વભાવ ગતિ જાતિ વેદ આદિ સૂક્ષ્મ અધ્યય થાય વગેરે કારણોના કાર્યરૂપ એટલે ફળ ભોગવવાના સ્થાન પણ અસંખ્યાક ભેદવાળા છે તે વર્તમાનમાં પણ છે, કાયમ છે વર્તમાનમાં પણ. ભાવ સુજ્ઞાન દ્વારા તમે લોકમાં આમ જ છે એમ અનુભવ બની થાય. ભાવ સુજ્ઞાન દ્વારા મર્યાદિત છે, પણ ભાવ સુજ્ઞાન દ્વારા ત્રણે લોકમાં છે એમ અનુભવ બની થાય છે. અનુભવ જ્ઞાન સમજુ ને પત્રમાં જીવરાશિની અનંતતા એ અનુભવ ગમ્ય થાય છે. સુજ્ઞાન માટે ભલે પરોક્ષ છે પણ સર્વજ્ઞના વચનની પ્રતિ આવે છે, કારણ કે લોજિકની પણ પ્રતિ આવે છે, વસ્તુના વિજ્ઞાનની પ્રતિ પણ આવે છે. સંવેદનાને એટલે જેમ છે તેમ આત્માનો સ્વભાવ જાણી લેવો. દર્શન એટલે ચૈતન્ય શક્તિના સર્વભાવને જાણવાનો સ્વભાવ છે. તે આત્માનો ગુણ આત્મા સુધી નથી, આત્માનો પૂર્ણ શુદ્ધ સહજ સ્વભાવી છે. આત્મા પૂર્ણ શુદ્ધ સહજ સ્વભાવી છે, આમાં સહજ સ્વભાવી એમ સ્વાધીન તત્વની ધારણા વિના દુઃખની વિના સહજ પ્રતીક છે. ગોખણ પ્રતિ નહીં કરવાની ધારણા માયા યાદ રાખવું તું નહીં, પણ સહજ પ્રતિ છે તે જ પુણ્ય દર્શન છે. ધારે રાખવું તેને પુણ્ય ધારણા કરવામાં આવે છે. ધર્મને ભારે રાખવો તો પુણ્ય ધારણા અને યાદ રાખીને એને ધારણા કરવામાં એ ધારણામાં ફેર છે. તે સમય દર્શન છે, સાચી પ્રતિ છે, આત્મા સહજ સ્વરૂપ છે એમ ગોખણ કરવાથી જ્ઞાન પ્રત્યે તેમ નથી. ફરી એમને રકમ પેરા કરે એથી કોઈ જ્ઞાન પ્રગટ થાય એવું નથી, પણ આત્મતત્વનો સ્વભાવ જેમ છે તેમ વિચારે યથાર્થ નિર્ધાર અનુભવ કરવાથી યથાર્થ નિર્ધાર યથાર્થ નિર્ણય કયો નિર્ધાર નિર્ણયને અનુભવ કરવાથી સમજાય તેમ છે. જાણનારથી જણાય છે, જે જાણવા માગે તેનાથી તે જણાય છે. જેમ પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ પોતાથી જણાય છે તેમ પરવસ્તુના દ્રવ્યક્ષેત્રતા ભાવ અને સ્થિતિ સ્વભાવ પણ જેમ છે તેમ સમજાય છે. લોહચુંબકનો પુસ્તક બધાને ખેંચે પણ સુવર્ણને નહીં ખેંચે એવો તેનો સ્વભાવ છે. સ્વતંત્ર જળ અર્થમાં ગળવું મળવું ખેંચાય જવું વગેરે એની સ્વતંત્ર શક્તિ છે, તેમાં ઈશ્વરને ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વરને ઉપાધ્યાય માટે એવું પડે સ્વ થાય અને ઈશ્વર ન થાય એવું કઈ નથી. એટલું બધું ક્યાં સુધી ગયા? ઈશ્વર તો એવા શક્તિ વાળા છે કે વગર ઉપાધ્યય કામ થઈ જાય. એને ઉપાધ્યય ન કરવું પડે, શું તો વગર ઉપાધ્યય કામ થાય. વગર ઉપાધ્યય કામ થઈ જાય એનો અર્થ કે કુદરત કર્યું, પછી તો સંતોષ જ માનવા મળ્યો કે ઈશ્વરે કર્યું. ઈશ્વરને ઈચ્છાને વિકલ્પ ન કહો અને વગર ઉપાધ્યય થઈ જાય છે તો એનો અર્થ કુદરતે કર્યું. ઈશ્વરને નામ લેવાની જરૂર હતી, ઈશ્વરને નામ લઈને સંતોષ માનવો બીજી વાત. વસ્તુ માત્ર સ્વતંત્રપણે તેના સ્વભાવમાં પ્રત્યાયન કરે છે. જીવો જેવા ભાવ કરે એવા ભોગવતા માટે ના લાયક ક્ષેત્રો પણ એવી જાતના પરમાણુના ક્ષેત્રમાં જીવ ખેંચાઈને ક્ષણ માત્રમાં લાખો ગાવ દૂરના ક્ષેત્રમાં પરવશપણે લોચુંબકને સ્વર તાણે તેમ તણાઈને જાય છે. તણા ખેંચાઈને પહેલા જાય છે એક દેશ છોડીને બીજા દેહમાં જવાનું એ રીતે છે. પણ સ્વાધીન થવું હોય તેને સ્વાધીન થવાનો ઉપાય મનુષ્ય ભાવમાં છે. વાક્ય વાતો આ છે. ઝાડમાંથી ઝાડનું ગુંડું આવે છે, તોફાના બાજુમાં તોફાનું દાણું ગાયું હોય તો બાજુમાં જ તોફાને ગુંડી આવે છે. પરમાણુને ક્યાં ખબર છે હું ચોખ્ખો થાવ હું ઝાડ બનું? પણ એ કુદરતનો સ્વભાવ છે. જેટલા પ્રમાણમાં જ્ઞાન બળનો પુરસ્કાર રાગ રહિત જ્ઞાનની સ્થિરતા વધારે કેટલા પ્રમાણમાં પામી લીધા પામે અને જેટલા પ્રમાણમાં રાગ દ્વેષનો કરતા ઉત્પન્ન કરે તેટલા જ પ્રમાણમાં તે જાતના જળના સૂક્ષ્મ પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાતા પરાધીનતા પણ પામે. જીવ શુભ શુભ ભાવ કરે ત્યારે તેનું નિમિત્ત પામીને તેવી જાતના સૂક્ષ્મ રૂપનો જીવના પ્રદેશ સાથે બંધાય છે અને તેની સ્થિતિ પૂરી થતા જે જાતના સંયોગના ફળરૂપે સુગમની અવસ્થા થતી હોય તે સમૂહ રૂપે થઈને જીવને સુખરૂપ ફળનો અનુભવ કરાવે છે, ખાતા ખાતાનો અનુભવ કરાવે છે. પરમાણુમાં સ્વતંત્રપણે અનંત શક્તિ છે, તે જળજળની પોતાની મળીએ સ્વયં અનેક રૂપે પલટાય છે. તે પરમાણુના સ્વભાવનો યથાર્થ વિચાર કરો તો જગતની ક્રમબદ્ધ વ્યવસ્થિત રચના પરલોક આદિ શ્રીપાદના ભગવાનના ચાર વિચારના રૂપ સ્થાનક તે યથાર્થપણે જેમ છે તેમ યથાર્થ વિચાર કરો તો એ સમજાય. જળ ચેતનના સ્વભાવો જે છે તે દરેક પદાર્થની સ્વતંત્રતાનો ભિન્નપણે સશક્તાના આધારે છે, તથા નિમિત્ત નૈમિત સંબંધ પણ છે. સંસાર કે કર્મના સંયુક્તિ થતી આત્માની અવસ્થા છે અને મોક્ષ કે કર્મથી મુક્ત થતી આત્માની જ અવસ્થા છે. બંને આત્માની અવસ્થા છે, જળની જળની અવસ્થા છે. બંને રીતે કેટલો મેળ થાય છે તેને નિમિત્ત નૈમિત સંબંધ કહેવામાં આવે છે. હે શિષ્યો, જળ અને ચેતનના સ્વભાવ સંયોગ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે. આ બધું ગહન ગહન વાત છે. ગહન સ્વભાવ, જળનો પણ ગહન સ્વભાવ, ચૈતન્યનો પણ ગહન સ્વભાવ, વિચારનો પણ ગહન સ્વભાવ. એક માણસ અંશો વિચારે ચડે ગાંડો થઈ જાય આ વિભાવમાં ક્યાંય કાંઈ કારણ ન હોય એમ ને વિચાર કરતો 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 શક્ય માનસિક પરિસ્થિતિ કેવી બધા ઘન સ્વભાવ માટે આ વાત ઘન છે તો પણ તમે સાવ સંક્ષેપમાં થઈ છે એ રીતે સંક્ષેપમાં એ વાત કરી
દીધી. મંદર ભગવાન નો જય પરમ કૃપાળુ.